जेद चावो गुरुजन पुआ परत्थ करणम च। हे प्रभु ज्यां सुधी मुक्ति न थाय त्यां सुधी हूँ लोक थी प्रतिमन थी विरुद्ध एवं कोई कृत्य न करू, गुरुजनों की आमना अने आमन्य सेवू अने परगुण अटले अने परोपकार करू। कृपाळु देवे पण वात मूकी छे एटले अहींया करुणा छे। एटले जैन धर्म में आ दया धर्म, दया नो निषेध करना ने करुणा नो भान नथी, एटले निषेध करे भले करे, पण आ वितरागता नो एक अंश छे, जेने पूर्ण वितरागता प्रगटावी छे, ए अंश जो नहीं प्रगटावी सके तो पूर्णता केवी रीते प्रगट करावशे। पूज्य कांजी स्वामी लख्युं छे, ज्यां पोताना स्वभावनुं अखंड निर्विकल्प ज्ञान वर्ते छे त्यां पर वस्तु एटले जगतना अनंत पदार्थो ते निर्मळ ज्ञानमां सहेजे जणाय छे। सर्व भाव ज्ञाता द्रष्टा सह शुद्धता कृत कृत्य प्रभु वीर्य अनंत प्रकाश छो। आवी ज्यारे स्वरूप ज्यारे जीवननुं थाय छे त्यारे जीव हजी आगळ वधे छे अने ए आत्मा संपूर्णपणे अनंत वीर्य लब्धि ने प्राप्त थवाथी परम कृपाळु देवना वचनामृत 915 आत्मा संपूर्णपणे अनंत वीर्य लब्धि ने संप्राप्त थवाथी ए पांचे लब्धिओनो उपयोग पुद्गल द्रव्य स्वरूपे करे तो तेवू सामर्थ्य तेने वर्ते छे, तथापि कृतकृत्य एवा परम पुरुष में संपूर्ण वितराग स्वभाव होवाथी ते उपयोगनो तेथी संभव नथी। कृत कृत्य प्रभु वीर्य अनंत प्रकाश जो। आवी चार घनघाती कर्मनी स्थिति छे अने एमाज एने पूर्णता प्रभुता प्रगट करी छे, तो हवे एना बाकीना कर्मोनी स्थिति बीजा चार छे हजी, क्या छे? अघाती, आयुष्य, नाम, गोत्र अने वेदनीय। वेदनियादि चार कर्म वर्ते जहां देहायुष आदिन से स्थिति छे, आयुष पूर्णे मटिए दैत पात्र जो अपूर्व अवसर एवो क्यारे आवशे। हवे भगवान कहे छे आपणे अघाती नो वारो लईए। घाती ने तो आ स्थिति करी, भवना अंकुर नो नाश करी नाखो, कोई बीज हवे भवनू पनपी सके एवी स्थिति रही नथी। आ देहरूपी क्षेत्र में कर्मनु बीजारोपण थाय छे, पण एनी स्थिति एवी शुद्ध करी छे के हवे कोई बीज अहीं उगी सके एवी स्थिति नथी। अग्निना ताप थी एनी आखी कर्मनी फलद्रुपता ने नाश करी नाख्यो छे, हवे बीज आमां पड़े नहीं अने पड़े तो उगे नहीं। पण बाकीना कर्म तो के घाती कर्म साथे पछी अघाती कर्म, तो कि अघाती कर्मनी स्थिति तो बहु विपरीत छे, बहु विचित्र छे। घाती कर्म ज्ञान ने ध्यान थी तप थी टड़े, अने अघाती कर्म छे ने ए भोगववा पड़े, प्रदेश उपर पण भोगववा पड़े, एनी स्थिति ज्ञानियों के छे ए भोगववा थी ज निर्जरे। वेदनीय कर्म भोगववु पड़े, नाम कर्म भोगववू पड़े, देह हो त्यां सुधी नाम कर्मनो नाश थाय, गोत्र कर्म भोगववू पड़े, ज्यां सुधी देह छे त्यां सुधी गोत्र कर्म संपूर्णपणे नाश पामी शके खरुं नहीं, आयु कर्म भोगववू पड़े, देह छे त्यां सुधी श्वासोश्वास छे त्यां सुधी आयु कर्मनो संपूर्णपणे नाश थाय न थाय, भोगववू पड़े, केवा स्वरूपमां भोगववू पड़े ए कर्मनी स्थिति अने जीवनी स्थिति उपर आधारित छे। वेदनीय कर्म अज्ञान अवस्था में आए तो राड़ पड़ावी दिए, अने ज्ञान अवस्था में वेदरा आवे के नहीं, वेदनीय नो उद्भव उदय होय के न होय। ज्ञानी के अज्ञानी जन
સુખ દુઃખ રહી તન કોઈ જ્ઞાની વેદ ધૈર્યથી અજ્ઞાની વેદ રોય.
ભાઈ વેદનીય કર્મ છે ને એ કોઈને છોડતું નથી. તીર્થંકર પરમાત્માને પણ વેદનીયનો ઉદય આવ્યો હતો, કોઈને છોડતું નથી. જિનેન્દ્ર શક્રેન્દ્ર કોઈને, ધર્ણેન્દ્ર આ વેદનીય કર્મ કોઈને છોડતું નથી. પણ આ બધા જ કર્મો હોય તો એની ઘાતી કર્મની સિદ્ધિ અસર આત્મા સાથે છે, અઘાતી કર્મની સિદ્ધિ અસર દેહ સાથે છે. ઘાતી કર્મની સિદ્ધિ અસર આત્મા સાથે છે, એ આત્માના સ્વરૂપનો ઘાત કરે છે. પણ અઘાતી કર્મ ગમે તેવા હોય તો પણ મારા સ્વરૂપનો નાશ કરવાને તે સમર્થ નથી. આંખ 509 એમાં પરમ કૃપાળુ દેવે બહુ સરસ રીતે આ વસ્તુની છણાવટ એ પત્રમાં કરી છે. પણ હવે ચમત્કાર જુઓ, જો જ્ઞાનની ધારા આગળ વધે અને પૂર્ણ કેવળ જ્ઞાન થાય તો આ અઘાતિયા જે કર્મો છે એની સ્થિતિ હોવા છતાં કેવી થઈ જાય? બડી સિંદરી વત આકૃતિ માત્ર જો. આ ઉપમા તો જો આપી છે કૃપાળુ દેવે, કેવી ઉપમા આપી છે! આમાં બધું સમજાવી દીધું કે અહીંયા સિંદરી વિદ્યમાન છે, સિંદરી વિદ્યમાન છે. સિંદરી શેના માટે ઉપયોગમાં લેવાય? બાંધવા માટે. અને મુસ્કેતાટ બાંધવો હોય ત્યારે સિંદરી જોયો, લઈ જવો હોય છે ત્યારે શું? અંતિમ યાત્રા લેવા જાય સામાન લેવા ત્યારે શું કે, આટલા ગુચ્છા સિંદરીના લેતા આવજો. પણ હવે આ મરી ગયો છે તો બિચારાને કઈક હળવા કૂતરના તાતડે બાંધો ને, તો કે ના હો, પાછો હેઠો પડે અને ક્યાં પાછો જીવતો થાય. એના કરતા કઈક બાકી રહી ગયો હોય તો પૂરો કરી નાખીએ. હવે મુસ્કે ટાંચ બાંધવો હોય ત્યારે એને સિંદરી જોઈએ. એમ આ કર્મો એની અવસ્થા, કર્મ છે એ બંધન છે, જીવને બંધનરૂપ છે, એ સિંદરી જેવા છે. કૃપાળુ દેવ કહે છે, આત્માનો જ્યારે પૂર્ણ સ્વભાવ કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે આ ચારેય કર્મો મોજૂદ હોવા છતાં ઓલાનો નાશ થયો છે ચારેયનો. ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં એનો વિનાશ થયો છે અને આ હજરે હજુર છે. પણ એની સ્થિતિ કેવી છે? મરેલ જેવા કરને કા આકૃતિ છે માત્ર એની. એનામાં કોઈ સામર્થ્ય નથી, એનામાં કોઈ શક્તિ નથી. એ જો રાખ હોય, બળેલી સિંદરીને કોઈ હળગાવી નાખે તો એની આકૃતિ પડી હોય, એ રાખમાં સિંદરીનો આકાર હોય પણ સિંદરીનું સામર્થ્ય ન હોય, એમ એ કર્મનો આકૃતિ છે, એનામાં બંધનનું સામર્થ્ય નથી. બળી સિંદરી વત આકૃતિ માત્ર જો. આમાં તો આખો કેવળ જ્ઞાનનો મહિમા સમજાવી દીધો. આમાં તો આ ચાર અઘાતિયા કર્મોનું શું કરવું? તો કે ચિંતા કર્મા એ છે જ નહીં, એનામાં કઈ બળ્યું નથી. અડવા જાય તો રાખ છૂટી પડી જવાની. સિંદરીના વડ હોય ને એમ રાખ વડવાળી હોય, રાખ સિંદરી જેવી હોય તો અસલ વડ હોય. આપણે એમ તો કે વડદાર છે, પણ વડદાર છે પણ રાખ છે. હમણાં એના અણુ અણુ છૂટા પડી જવાના જો હાથ લગાવીશ તો. આનામાં કોઈ સામર્થ્ય નથી, આનામાં કોઈ શક્તિ નથી, આનામાં બાંધવાની કોઈ તાકાત નથી. ક્યારે? જીવમાં જ્યારે મોહનીયનો સંપૂર્ણ નાશ થાય ત્યારે મોહનીયના અભાવમાં કોઈ કર્મ જીવને બાંધી શકતું નથી. એટલે એ કર્મમાં કોઈ પણ પ્રકારનો હવે ઉમેરો પણ થઈ શકે નહીં. એટલે આયુષ્ય વધાર્યું વધારી શકાતું નથી. મળ્યા તા એક ભાઈ, હમણાં ક્યાં જાઓ છો? ફરવા જઈએ છીએ. ક્યારે જાઓ છો? સવારે જાઉં છું, સાંજે જાઉં છું. એકલા જાઉ છો? તો કે ના, બે ત્રણ જણા સાથે આવે છે. તો આજે નથી? હું આવતો હતો પ્રતિક્રમણ કરવા. તો કે ના, આજે નથી. કેમ? એ હમણાં તમારામાં આવે છે એટલે એને અમારો સંગ છોડી દીધો છે 8 દિવસ માટે. તો મેં કીધું, પણ તમે છોડી દો ને, હાલો ને, અમારે ત્યાં શું વાંધો છે? એને મને સરસ કીધું કે લાંબુ જીવવું હોય તો ચાલવા જવું પડે. મેં કીધું એની સાથે હું સહમત નથી. લાંબુ જીવવું હોય તો ચાલવા જવું પડે. તો દુનિયામાં આ લાંબુ ચાલનારા અને મેરેથોન દોડમાં જેને સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે એ મરતા નહીં હોય ને? એ આયુષ્ય વધારવાનો કિમ્યો છે? આયુષ્ય કર્મ વધી શકે ખરું? આપણે શરીરની સુખાકારી માટે જે કાંઈ કરીએ એ બરોબર છે, પણ એને લોંગજીવિટી ઓફ ધ લાઈફ સાથે સંબંધ ખરો? એનાથી જીવન લંબાય એવું ખરું? આવી ભ્રાંતિ, આવું અજ્ઞાન. પાછા જગત માંડાયા આ જેટલા ફરવા જતા હોય છે ને એ ગામમાં મોવડ્યું એવો મોભી, અને એને એમ હોય કે અમારા જેવી સમજણ તો કોઈને નથી. એલા શરીરનું સુખાકારી અમે સમજ્યા, તારા રોગ શરીરમાં ઘણા હોય તો એ રોગને કાબૂમાં રાખવા તું બીજો પાછો પ્રયોગ કર, એ સમજાય. રોગ ઉપરના પ્રયોગ સમજાય, પણ આયુષ્યની દોરી લંબાય?
દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે?
સમ્રાટ સિકંદરના ફરમાનની અંદર કહે છે, હે જગતના જીવો, આયુષ્ય જયારે પૂરું થાય ત્યારે એને લંબાવી શકનાર કોઈ નથી. મહાવીર હોય કે એલેક્ઝાન્ડર હોય, આ બે આ જ જવાબ આપે, પણ જો તેનામાં સભાનતા હોય તો. અહીંયા કહે છે કે ઘાતી કર્મની અસર આત્મા ઉપર છે, અઘાતી કર્મની દેહ ઉપર છે. દેહ છતાં દેહાતીત સ્થિતિ છે, અશરીરી ભાવે સ્થિતિ હોવાથી કર્મો થવા છતાં તે કર્મો અકસાય ભાવે હોવાથી તુરત જ ખરી પડે છે, આત્માને ચોંટતા નથી. આને જ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. યથાખ્યાત ચારિત્ર મન વચન કાયાના યોગ છે. દેહ અને દેહની ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને પોતાના વ્યાપાર છે, છતાં બધું જ હોવા છતાં યથાખ્યાત ચારિત્ર કેવળ આત્માના ગુણને આધારિત એ જીવનો વ્યવહાર હોય છે એને યથાખ્યાત. દેહ છતાં દેહાતીત દશા, શરીર થતા અશરીરી ભાવે જીવન. કૃપાળુ દેવે 411માં કીધું છે કે અમે મુખ્ય નયના હેતુથી અશરીરીપણે સિદ્ધ છીએ. અને આ કાળમાં જો અશરીરીપણું નથી, પ્રશ્ન કર્યો તો તે વખતના મુમુક્ષુએ કે આ કાળમાં ક્ષાયિક સંકેત ન હોય, તો કે આ કાળમાં ક્ષાયિક સંકેત હોય કે ન હોય અમે તો ભાવ દશાએ સિદ્ધ સમાન છીએ. અશરીરી ભાવે અમારી સ્થિતિ છે, અને અશરીરી ભાવની સ્થિતિ જો આ કાળમાં ન હોય તો અમે નથી એમ કહેવા તુલ્ય થયું. ખ્યાલ આવે છે? દશાનો લક્ષ્ય આપણે કરીએ, પુરુષનું ઓળખાણ કરીએ. આ વચનામૃતનો કિનાર કયો પુરુષ છે? આ કઈ વાણી આપણા હાથમાં છે? કયો બોધ આપણા હાથમાં છે? આની પૂર્ણતાની ટોલે કંઈ આવી શકે એમ છે? તો ક્યાં રખડવા જવું છે? ક્યાં હજી દોડાવવું છે? શું બાકી કરવું છે? બધેથી જાણીએ, સમજીએ, સમજણને અવકાશ આપીએ, આપણે છદ્મસ્થ છીએ. પરંતુ શ્રદ્ધાન, શ્રદ્ધાનમાં તો હવે આ સિવાય બીજું સંભવી શકે એવું નથી. વર્તમાનમાં નજર નાખતા પણ આની તોલે, આની સાથે, આની સમીપ રહી શકે એવો પણ આત્મા દુર્લભ છે, એવો આત્મયોગ પણ દુર્લભ છે. ત્યારે વચનામૃતથી એ જીવતો જાગતો છે, ચિત્રપટથી એ આપણી સામે હાજરા હજુર છે. ભાઈ, બધા જ પ્રકારના મનના ભામા બાજુ ઉપર મૂકી અને એનું શરણ સ્વીકારીને કલ્યાણનો માર્ગ લઈને કલ્યાણ થઈ જશે. માર્ગ ટૂંકો થશે, ઓનામાં ક્યાંક લંબાઈ જશે, અને લંબાતા માર્ગની અંદર ક્યાંક જો ડાયવર્ઝનમાં ચડી જઈશ ને તો પાછો રાજમાર્ગ ઉપર આવવું તકલીફ છે. એના કરતા રાજમાર્ગ ઉપર છો તો પછી ડાયવર્ઝનમાં જવાનું શું કામ કરશ? ભૂલ ભૂલાવણી છે જગત, તો જો આમ હાયલો તો પાછો ક્યાંય નીકળીશ નહીં. અનંતની ભૂલ ભૂલાવણી આ રાજમાર્ગ છે. રાજેશ્વરનો પ્રરોપિત કરેલો માર્ગ છે, રાજમાર્ગ છે. કે છે આ જે ઘાતી અઘાતી આ કર્મોની જે સ્થિતિ છે એમાં આ ચાર કર્મો જે છે એ અઘાતી કર્મોની. હવે દેહનું કર્મ છે એટલે જ આ બધું મારે ભોગવવા પડે. કોઈને સમજે કે ચાર કર્મોનો તો મેં નાશ કર્યો, હવે ચાર કાઢવા હોય એટલે ઊંધો ક્રમ શરૂ કરે ઘણા. જુઓ, જીવનો અવળો પુરુષાર્થ સમજવો છે. આપણો પુરુષાર્થ ઘાતી કર્મના નાશ માટે થવો જોઈએ કે અઘાતી કર્મના? કયા કર્મના નાશ માટે આપણે પુરુષાર્થ કરવાનો છે? ઘાતી કર્મના. અઘાતી કર્મ તો પોતાની મેળે ચાલ્યા જશે. જ્ઞાની કહે છે દેહને પાડી નાખવાથી દેહથી છૂટાતું નથી, પણ દેહ જેથી ધારણ કરવો પડે એવા કર્મના બંધનથી છૂટવાથી દેહથી છૂટી શકાય. દેહથી ક્યારે છૂટાય? દેહને પાડી નાખવાથી, આત્મહત્યા કરવાથી, એનો નાશ કરવાથી, ગળે ટૂંકો દેવાથી? ના, દેહ જેના કારણે ઉત્પન્ન થાય છે એવા કારણોનો નાશ કરવાથી. જે જે કારણ બંધના તેર બંધનો પંથ, તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવંત. અરે ભાઈ, તું સમજતો ખરો કે શું કરવાનું શું છે? તો આજે આપણે વેદનીય કર્મના નાશ માટે થઈને પ્રયત્ન કરીએ છીએ. આપણો આખો પુરુષાર્થ વેદનીયના નાશ માટે છે. જ્ઞાની કહે છે વેદનીયનો નાશ કે મોહનીયનો નાશ. આજે જુઓ, ધર્મની અંદર સંભ્રમ ઉભો થઈ ગયો છે. જ્યાં વેદનીયના નાશની પ્રક્રિયા ચાલે છે ત્યાં એ વેદનીય કર્મ તો ઘાતી સ્વરૂપનું નથી, અઘાતી છે, અને એનો મહદ અંશે એનો આધાર દેહ છે. કેમ કે તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, દેહનું આયુષ્ય છે ત્યાં સુધી એની સ્થિતિ છે. આયુ કર્મના નાશ સાથે આ દૈહિક પાત્રતા, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, આ ચાર ઘાતી કર્મનું અધિષ્ઠાન દેહ છે, આત્મા નથી. માટે દૈહિક પાત્રતા જો પાત્ર સમાપ્ત થશે તો એની વસ્તુ પણ સમાપ્ત થશે. આધાર વિના આ ધ્યેય રહી નહીં શકે. માટે આધારનો નાશ કર. દૈહિક પાત્રતા છે, દૈહિક પાત્રતા હશે ત્યાં સુધી આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય રહેવાના રહેવાના ને રહેવાના. કારણ કે એ ચાર કર્મને કેની સાથે સંબંધ છે? બહુધા દેહ સાથે સંબંધ છે. એટલે કૃપાળુદેવીએ શબ્દ મૂક્યો છે સરસ, કે આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આ દૈહિક પાત્રને સમાપ્ત કર, અને એ દેહ પાડવાથી પડી શકશે નહીં. એ દેહ પાડવાથી પડી શકશે નહીં. માટે એ દેહને તો ગૌણ કર, મોહનીયનો નાશ કર. ધર્મના બે પુરુષાર્થ જબરજસ્ત છૂટા પડે છે. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે મોહનીયના નાશની વાત કરી છે. અને જગતની અંદર આપણે જે ક્રિયાકાંડની અંદર આંધળા ભીત થઈને ઝૂલવા માંડ્યા છીએ એ વેદનીયના નાશ માટે. આપણાથી દુઃખ સહન થતું નથી. શરીરની અંદરનો સેજ અસુવિધા અસાતા આપણને વિવડ બનાવી દે છે, આકુળ વ્યાકુળ કરી દે છે. આપણાથી એ સહન થતું નથી, કારણ કે શરીરની ભિન્નતા એ આપણું એટલી થાય એવો આપણા જ્ઞાનનો ક્ષયોપશમ થયો નથી. મોહનીયનો નાશ કર્યો નથી ને, દેહ પ્રત્યે મોહબુદ્ધિ વર્તે છે. એટલે મોહનીયનો નાશ ન હોવાને કારણે આ જે વેદનીય કર્મ છે એ આપણને આંધળા ભીત કરી મૂકે છે, મૂર્છામાં સપડાવે છે. એટલે જગતના જીવો, ટૂંકો રસ્તો, આ વેદનીય મને ન જોઈ ભાઈ, જે થવું એ થાય, આ મારાથી ખમાતું નથી, આ મારાથી સહન થતું નથી. જ્ઞાની કહે છે વેદનીયને ભોગવા સિવાય છૂટકો નથી. વેદનીય કર્મ ભોગવ્યા સિવાય ક્યારેય નિર્જરતું જ નથી. એ ભોગવટાનો પ્રકાર જુદો છે, એ પાછું કર્મગ્રંથના રહસ્યો છે. કે પ્રદેશ ઉપર લાવીને ભોગવી શકાય, સુડીનો ઘા સોયથી ટળી શકે, અશુભ વેદનીયનું શુભ વેદનીયમાં પરિવર્તન થઈ શકે, એની પ્રકૃતિ પલટાવી શકાય, પણ એના પ્રદેશ છે એ તો છે જ. પ્રદેશ બંધ થતોથી તો એને ભોગવવું જ પડે છે. આ તો જૈન દર્શનનો કર્મ સિદ્ધાંત પણ એક જબરજસ્ત વિષય છે, બહુ જબરજસ્ત વિષય છે, રહસ્યવાદ છે. એમાં આગળ વધારે છે. આવી સ્થિતિમાં કે આ ચાર કર્મનો નાશ કરવો હોય તો કે ચિંતા ન કરવી. દેહાયુષ્ય જ એની સ્થિતિ છે, દેહાધીન આયુષ્ય તેની સ્થિતિ છે. દેહનું આયુષ્ય પૂરું થશે, દેહની પાત્રતા મટી જશે, આ ચારેય કર્મો એની મેળે વ્યા જશે. અને છે, જો મોહનીયનો નાશ થયો છે તો એની સ્થિતિ બળેલી સિંદરી જેવી છે. બળેલી સિંદરીની ચિંતા કોઈ કરાય નહીં, કારણ કે એ બાંધવાને સમર્થ નથી. આગળ
મન વચન કાયાને કર્મની વર ગણા છૂટે જહા સકળ ઉદ્ગલ સંબંધ જો એવું અયોગી ગુણ સ્થાનક ત્યાં વર્ત તું સુખદાયક પૂર્ણ અભુંદ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
સયોગી કેવડીની અવસ્થા અને એમાં ઘાતી કર્મોની અવસ્થાનું સ્વરૂપ બતાવ્યા પછી એક ચૌદમું ગુણસ્થાન જ છે. હજી અહીંયા હજી વાત પૂરી થતી નથી, આત્માના વિકાસ ક્રમની વાત હજુ પૂરી થતી નથી. આ દેહ આટલો જ્ઞાનયુક્ત થયો છે, કોઈ અંતરાય રહી નથી, જ્ઞાનને કોઈ આવરણ નથી, દર્શનને કોઈ આવરણ નથી, મોહનીયનો સર્વથા ક્ષય થયો છે અને ઘાતી કર્મની સ્થિતિ નાશ છે, અઘાતી કર્મની સ્થિતિ આકૃતિ જેવી છે. એવી સ્થિતિમાં પણ હજુ એક પુરુષાર્થનો યોગ કર્યા જ કરે છે. જીવ શું કરે છે તો કે આ જે હવે છેલ્લે શું બાકી રહે છે, આગળ આખા જગતથી નિવૃત્ત થયો છે, આખા જગતથી અસંગ થયો છે, એને છેલ્લે પોતાને મન વચન અને કાયના યોગો એટલો પૂતગઢનો પિંડ હજી આત્માના પ્રદેશ સાથે જોડાયેલો છે. તો એને છોડવાની કેવી પ્રક્રિયા છે? આ પ્રક્રિયા આ જૈન દર્શનની સૂક્ષ્મતા અદભુત છે. અહીં સુધી પહોંચ્યા પછી પણ પોતાના શરીરના અંતિમ પૂતગઢો મન વચન અને કાયાની વર્ગણાના પૂતગઢો આત્માના પ્રદેશ સાથે આ બે તત્વો ભેગા છે, જળ અને પૂતગઢ અને ચેતન, એને બંનેને જોડા છે એ છૂટા કરવા છે. એટલે કે છે મન વચન કાયાને કર્મની વર્ગણા છૂટે જહા સકળ પૂતગલ સંબંધ જો એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. ચૌદમા ગુણસ્થાનકની સ્થિતિ જૈન દર્શન સિવાય ક્યાંય જોવા સાંભળવામાં મળશે નહીં, કારણ કે આ અનુભૂતિ આટલી સૂક્ષ્મ અનુભૂતિ કેવળ જ્ઞાન પછી અને સિદ્ધાલયમાં ગયા નથી ત્યાર પહેલાની. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછીની સ્થિતિ અને સિદ્ધાલયમાં ગયા નથી અને પાછી અઘાતી કર્મની સ્થિતિ જરાય નથી, બળેલી સિંદરી જેવી છે. આયુષ્ય નામ અને ગોત્ર એ કોઈ કાંઈ એને બાધારૂપ થતા નથી વેદનીય, પણ મન વચન અને કાયા તો સાથે છે ને, એ સાથે છે. એને કે છે અયોગી અવસ્થાની અંદર હવે આ જીવનો ચૌદમા ગુણસ્થાનકનો પુરુષાર્થ કેવો છે? સમય એનો કાળ ઘણો ઓછો છે. જ્ઞાનીઓ કહે છે કે પાંચ સ્વર જેટલો અથવા ઉત્કૃષ્ટમાં જાય તો અંતર્મુહૂર્તમાં પણ જાય. પરમકૃપાળુ દેવે એક વાત એમની આભ્યંતર નોંધમાં લખી છે કે અયોગી દશામાં પણ કર્મ હોય ત્યાં સુધી આત્મા છૂટી શકતો નથી. એ કેવી રીતે? એ સરસ શબ્દ સમજાયો છે. જૈન દર્શનમાં આ એક પ્રયોગ આવે છે, એને કહે છે કેવડી સમુદ્ઘાટ. કેવડી સમુદ્ઘાતનો એક પ્રયોગ છે. જગત સાથેના કર્મ સંબંધો છૂટી ગયા પછી મન વચન કાયાના યોગના સંબંધો એ પણ આ એ સંબંધી તમામ પૂતગલ પરમાણુઓને આત્માના પ્રદેશ ઉપરથી હવે ખેરવવાની ક્રિયા કરે છે. હવે પેલા આપણી અજ્ઞાન અવસ્થામાં આપણા દેહના પરમાણુઓ અખંડ અને સંગઠિત હોય અને જીવ નીકળી જાય અને કેવડી શું કરે? પોતે અખંડ અને અવિચલને અડોલ રહીએ અને આ પૂતગલના પરમાણુને ખેરવતા જાય. અહીંયા કહે છે કે એવું સમુદઘાત કરે, આયુ કર્મ કરતા બાકીના ત્રણ કર્મોની સ્થિતિ જ્યારે વધારે હોય, આયુષ્યની કર્મની સ્થિતિ ઓછી હોય અને બાકીના ત્રણ કર્મ એટલે નામ ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય, થોડી લાંબી હોય, સ્થિતિ એટલે કાળ સ્થિતિ કહેવાય છે. કર્મની અંદર પ્રદેશ પ્રકૃતિ બંધ અને સ્થિતિ કહે છે, સ્થિતિ અને કાળ સ્થિતિ એ વધારે હોય ત્યારે કેવડી ભગવંત પોતાના આત્માના સામર્થ્યથી પોતાના આત્માના પ્રદેશને લોકમાં વિસ્તારીને લોક પ્રમાણ થઈને ઉદીર્ણાનો પ્રયોગ કરીને એ બધા કર્મોને ખેંચી લાવે છે પેલા પોતા તરફ, પોતા તરફ એને ખેંચીને જે એના પ્રદેશની છે એ પ્રદેશ સાથે એને પ્રદેશના ઉપર ભોગવી અને એને ખેરવી નાખે છે. એટલે કર્મોને ખેંચી લાવીને ભોગવે છે. આ ક્રિયાને સમુદઘાત કહે છે. બધા જ કેવડીને આવો સમુદઘાત હોય એવું નથી, પણ જેને કોઈ પણ પ્રકારના પુણ્યના કે અશુભ કર્મનો કે કંઈ એવો ઉદય હશે અને જેને કારણે આવી સ્થિતિ હોય કે આયુષ્ય કર્મ કરતા કર્મોની સ્થિતિ વધારે હોય ત્યારે આ સમુદઘાતની ક્રિયા કરવામાં આવે છે. અને ત્રણેય યોગની સ્થિરતાના કારણે, પુરુષાર્થના કારણે તેની પ્રવૃત્તિ સંક્ષિપ્ત થતા ક્રમશઃ ક્ષીણ થતા અંતે તેનો રોધ થાય છે. પછી આ મન વચન કાયાના યોગને કોઈ પ્રવૃત્તિ નથી. એનું સંક્ષિપ્તપણું જે આપણે આગલી ગાથામાં જોયું હતું કે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એટલે હવે મન વચન કાયાના આ પૂતગળની અવસ્થા છે તે એ કેવડી એના યોગને રૂંધે છે. યોગ રૂંધનની ક્રિયા એને ચૌદમા ગુણસ્થાનકની અંદર અયોગી ગુણસ્થાનકનો પુરુષાર્થ જૈન દર્શનમાં કયો છે. એ એવો અદભુત કીધો છે કે એ વસ્તુ જગતના જીવના ખ્યાલમાં આવી શકે નહીં, કારણ કે છદ્મસ્થ આ વસ્તુનું ગ્રહણ આપણે નથી કરી શકતા. આપણી બુદ્ધિ એટલી સીમાને પાર થઈ શકતી નથી. આપણે સસીમ છીએ અને આ વાત અસીમની છે. આપણે હદમાં છીએ અને આ વાત બેહદની છે. આપણે રૂપી વસ્તુ સુધી જાણીએ વિચારીએ આ વાત અરૂપી તત્વની છે, એટલે સમજવામાં કઠિન પડે. પણ ચૈતન્ય એનું ગ્રાસ્પિંગ કરી શકે. આવરણ જેટલું ઓછું, ક્ષયોપશમ જેટલો વધુ, તેના પ્રમાણની અંદર અને ભગવંત પ્રત્યેની ભક્તિ જો બરોબર હોય, સર્વજ્ઞતામાં જો શંકા ન હોય, તો એના કહેલા બોધમાં કોઈ શંકાનું કારણ રહે નહીં. એટલે અહીંયા કહે છે, કૃપાળુદેવ કહે છે કે એને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે અને તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે છે એ નિસંશય ઘટે છે. આવો જેને પરમાર્થ માર્ગનો અડગ નિશ્ચય થયો છે, એ અડગ નિશ્ચય થયો છે, એ અડગ નિશ્ચયના આધાર ઉપર એ પ્રયોગ કરે છે. એ પોતાના શેષ કર્મો જે છે તે કર્મોને ખપાવવાનો પ્રયોગ કરી મન વચન કાયાના યોગથી એને રૂંધે છે એને યોગને, અને આત્માના પ્રદેશને એ પરમાણુ સાથે છૂટા કરી નાખે છે. જે એક ક્ષેત્રે એકાઉગાહી છે ત્યાં એવી અદભુત એક પ્રક્રિયા બને છે કે જ્યાં આત્માના પ્રદેશો આ કારમણ વર્ગણાના પૂતગળોથી છૂટા પડે છે. ક્ષીર નીર દૂધ અને પાણી જેમ ભેગા થઈ ગયા હોય અને અગ્નિના પ્રયોગથી એ બંને છૂટા પડે, એમાં ક્ષીર ક્ષીરના સ્થાને રહીએ એના પરમાણુ જુદા પડે અને પાણીના પરમાણુઓ બાષ્પીભવન થાય, પાછા જો એને સંગ્રહિત કરવામાં આવે તો પાણી રૂપે મળે આપણને. કોઈ પણ પાણી સાથે કોઈ દ્રવ્ય મિક્સ થઈ ગયું હોય તો ફરી અગ્નિના પ્રયોગથી એને પાણી બાષ્પીભવનથી એ બાષ્પમાં રૂપાંતર થાય, રૂપાંતરથી પાછું બાષ્પનું રૂપાંતર ફરી પાણીમાં થાય અને મૂળ એની સાથે ભરેલી અશુદ્ધિ જુદી થઈ શકે છે. સોનાની અંદર જ્યારે મેલ ભરાયો હોય, 15 વલું સોનું હોય અને ભઠ્ઠીની અંદર હોય અને જ્યારે તેજાબનો પ્રયોગ થાય અને છેલ્લા પ્રયોગની અંદર કથિર જુદું પડે, કંચન જુદું પડે અને જુદું પડેલું કંચન અને કથિરનો પછી બહાર કાઢો એટલે મેળ ખાય, સાથે હોય તો પણ ભેગું ભળે નહીં. એટલે જ અત્યારે એને જુદું તારવી લે. જો સોનાની ભઠ્ઠી શોધનની ક્રિયા જોઈ હોય, રિફાઇનરી જેને કહે છે, એ રિફાઇનરીમાં એ જ ભઠ્ઠીના તાપથી એ જ સોનામાંથી મેલ નીકળતો જાય. જે સોનું નાખ્યું છે આપણે દાગીનામાં, આપણો દાગીનો 14 વલો છે, 12 વલો છે, તો એ જ દાગીનો છે. મેલ જુદો નથી આપ્યો આપણે, સોનું જુદું નથી આપ્યું, બંને સાથે છે. અગ્નિનો પ્રયોગ થાય છે અને અગ્નિના પ્રયોગ સાથે ઓલી તેજાબની પ્રક્રિયાથી આ બંનેને રુંધનની ક્રિયા થાય છે, બંનેને છૂટા પડવાની ક્રિયા થાય છે. છૂટા પડવાની જેમ જેમ ક્રિયા થાય છે એમ મલિનતાને તારવતાવામાં છે, મલિનતા નીકળતી જાય છે એમ સોનું શુદ્ધ રૂપે થાય છે. એ 15 વલું થયું અને જ્યારે છેલ્લો અગ્નિનો તિખારો લાગ્યો ત્યારે સોનું શુદ્ધ સ્વરૂપની અંદર જુદું થઈ જાય છે અને મેલ જુદો થઈ જાય છે. પછી કે ભેગો કરી દો તો થાય ખરો. અપૂર્વ ક્રિયા છે અયોગી સ્વરૂપની ક્રિયા. મન વચન કાયાના યોગને છેલ્લી અવસ્થામાં 14મું ગુણસ્થાનક સમજવું કેટલું કઠિન છે. કોઈને એમ તો કેવળ જ્ઞાન થઈ ગયું, હવે શું મુખને લપ, કેવળ જ્ઞાન થઈ ગયું, હવે તારા આત્માને ઘાત કરે એવા કર્મો તો વયા ગયા અને છતાંય કેમ જ્ઞાનીએ મોક્ષ ન કીધો અને જૈન દર્શનમાં 14મું પગથિયું શું કેમ મૂક્યું? વિચાર તો આવે ને આપણને. અને આ અનંતા જ્ઞાનીઓએ જે આ સિદ્ધાંતના બાંધા બાંધ્યા છે એ વગર વિચારે બાંધ્યા હશે, અનુભવ વિના બાંધ્યા હશે, એને કોઈ આધાર નહીં હોય અનુભૂતિનો. 14મું ગુણસ્થાન જ આવે. ભગવાન સાક્ષાત સમવસણમાં દેશના આપે સર્વજ્ઞની પ્રતિમા, અરસ સ્વરૂપ, જિનેશ્વર સ્વરૂપ, તીર્થંકર સ્વરૂપ, એને પણ હજુ 14મું ગુણસ્થાનક બાકી છે. એ હજી 13મે ગુણસ્થાનકે છે, બોલો. એ હજી ક્યાં છે? 13મે. અને જે જાણતો હોય જૈન ધર્મની પરિભાષા એ સમજે કે હજી 14મું બાકી છે, 14મું બાકી છે. આયુષ્ય કર્મના યોગ કરતા બાકીના 3 જો કર્મની સ્થિતિ જો વધારે હોય તો એને પણ સમુદ્ઘાત દ્વારા સમ કરશે, કર્મની સ્થિતિને સમ બનાવશે અને પછી મન વચન અને કાયાના યોગનું રુંધન કરશે. અને એ જ્ઞાન અને ધ્યાનનો અગ્નિ એવો પ્રખર તાપ, એનો છેલ્લો તિખારો, એની છેલ્લી જ્વાળા, આત્માનો ચિરાગ જ્યારે પૂર્ણપણે પ્રગતિમાન થાય છે ત્યારે એની આગળ કર્મો બળીને ભસ્મીભૂત થાય છે, છૂટા પડી જાય છે. આત્માના પ્રદેશ સાથે જોડાયેલા મન વચન અને કાયાના પુદ્ગલના પરમાણુઓ, બાકીના પુદ્ગલ પરમાણુઓ તો સહેજે છૂટા પડી જાય. મારે આ વસ્ત્રને કાઢવું હોય તો એની કાંઈ ચિંતા નથી, પણ આ શરીરના પદગળ પરમાણુને આત્માથી દૂર કરવા હોય તો બહુ આકરું છે. એટલે જગતનો સંગ ત્યાગ કરી શકાય છે, પણ અસંગીને હવે અસંગ થવું છે. આપણે જેને સર્વસંગ પરિત્યાગી કીધો, એવો અસંગ આત્મા, એને 13મા ગુણસ્થાનક પછી પણ હજુ અસંગ થવું છે. સેનાથી અસંગ થવું છે? મન વચન કાયાના પુદ્ગલ વર્ગણા કેવી લાગી છે? તો કે અનાદિ કાળથી લાગી છે, જ્યારથી એનું અસ્તિત્વ આવ્યું ત્યારથી લાગી છે. આ પુદ્ગલ પરમાણુના પરમાણુને છૂટા પાડવાની ક્રિયાનો જે શુક્લ ધ્યાનની શ્રેણીનો છેલ્લો યોગ જે કહેવાય છે, એ યોગની અંદર 5 હ્રસ્વ સ્વરના ઉચ્ચારણની અંદર આત્મા એટલો બધો પૂર્ણ પ્રકાશિત થાય છે કે એની પાસે આ પૂદગઢ પરમાણુ હવે રહી શકતા નથી. એટલે એના પ્રદેશ ઉપરથી ખરી પડે છે અને એના પ્રદેશો મુક્ત થાય છે. પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પંચવિંશતિની અંદર આ વાતને એવી સરસ રીતે મૂકી છે એણે કે 14મા ગુણસ્થાનકની અંદર જ્યારે આ પ્રક્રિયા છેલ્લા પરમાણુઓ જુદા પડે છે, છેલ્લા આત્માના પ્રદેશથી, એ પૂર્ણ નિર્મળતા તરફ જયારે એ પોતાનો જ્ઞાન અને ધ્યાનનો અગ્નિ પ્રગટાવીને એ પરમાત્મા બેઠો છે, એ ત્યારે પરમાત્મા સ્વરૂપ છે. આ અયોગીની ક્રિયા કોણ કરે છે? પરમાત્મા સ્વરૂપ ભગવાન. એની પણ હજી આ પુરુષાર્થનું છેલ્લું કદમ. ક્યાં સુધી આ પુરુષાર્થ છે? 14મું ગુણસ્થાનક હજી બાકી છે. એ 14મા ગુણસ્થાનકનો પુરુષાર્થનો પ્રયોગ એ કરે છે, અને કરે છે ત્યારે કે છે, ઓહો જગતની અંદરના જગતના જીવો, જો ચૈતન્ય જ્યોતિ જોવી હોય તો જુઓ, આવો.
ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો.
પદ્મનંદી આચાર્ય વનશાસ્ત્ર, કૃપાળુદેવ તો એમના આ શાસ્ત્રને કહે છે વનશાસ્ત્ર છે, એકાંતમાં અવગાહના માટે મુનિ માટે મોકલ્યું છે. આવા વનશાસ્ત્રની ગાથામાં આવા જ્ઞાનીઓ એ સ્થિતિની દશાનો કૃપાળુદેવ કહે છે, 7મા ગુણસ્થાનકે બિરાજતો આત્મા 13મા અને 14માની સ્વરૂપ સ્થિતિનો ખ્યાલ કરી શકે છે, પણ પેલા મિથ્યાત્વના ગુણસ્થાનકે બિરાજતો. આપણે 14મા ગુણસ્થાનકની વાત કરીએ તો આપણા લક્ષમાં વાત બેસે નહીં. ભગવાનના બોધના વચનો છે તો આટલું કહેવાય છે. બાકી જો આ ભગવાને આ સ્થિતિ ન બતાવી હોત તો આપણે 14મું ગુણસ્થાનક આપણે કેત કી તો કોકે ઠોકી દીધું છે. પછી શું જરૂર? કેવળ જ્ઞાન થઈ ગયું, આત્મા મુક્ત થઈ ગયો, હવે જરૂર શું છે? હજી એને ખબર નથી. એ તો હાથ નોંધમાં જયારે વાંચ્યું કે 14મા ગુણસ્થાનકે પણ હજુ પોતાના શેષ કર્મોને ભસ્મીભૂત કર્યા વિના હજુ એનો મોક્ષ થતો નથી, ત્યારે એમ થાય કે કેવળ જ્ઞાન પછી પણ પુરુષાર્થનું હજી એક સોપાન બાકી છે. 913ની અંદર આંક નંબર 913માં પરમ કૃપાળુદેવ ફરમાવે છે, જુઓ આ ભગવાનના જ્ઞાનની પરિસીમા કઈ ખબર પડશે? એક એક અવસ્થાને આ જાણનાર પુરુષ કઈ અવસ્થામાં હશે? આપણે ગુણસ્થાનકના ઝંઝટમાં નથી પડવો. કૃપાળુદેવે કીધું છે એ તો સમજવા માટે કીધા છે, એનું કોઈ બીજું મહત્વ નથી. એ તો કથન શૈલી છે, ગુણસ્થાના છે એ તો કથન શૈલી છે, ભાવની અપેક્ષા તો કોઈ ઓર છે. અહીંયા આપણે ભાવથી પુરુષને ઓળખવાના છે, ગુણઠાણાથી નહીં, કથન શૈલીથી નહીં, ફૂટપટ્ટીના માપથી નહીં. આ અમાપ છે એને માપથી ન ઓળખાય, અમાપનું કોઈ દી માપ ન હોય. તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. અનંત પુદ્ગલ પરમાણુ સાથેના અનાદિ કાળના અનંતાનુમધી સ્વરૂપના બંધનોથી કેવળ મુક્ત થઈ જવું એ જીવની મહાભાગ્યવાન દશા છે. મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો એને હવે મહાભાગ્યવાન થવું છે, અને મહાભાગ્યવાન જેને થવું છે એને હવે મન વચન કાયાના યોગની પણ સ્પર્શના જોઈતી નથી. સુખદાયક એના સુખમાં આ પુદ્ગલ પરમાણુ બાધા કરે, આત્માના ચૈતન્ય પ્રદેશના સુખમાં આ અવરોધ કરે, આની હાજરી એ જોઈ નહીં. જો મારે સુગંધી જોતી હોય તો અશુચિ પણ જોઈ નહીં. આ તો ઘરની અંદર અગરબત્તીનો ધમધમાટ છે અને હારે લસણનો પણ ધમધમાટ છે તો અગરબત્તીની સુવાસ હાલે નહીં. પુદ્ગળ પરમાણુ માત્ર એ અશુચિ છે જીવને, જીવની પૂર્ણ શુદ્ધતા અને પૂર્ણ શુચિ. જેને પવિત્રતા જતી હોય એને પેલા રૂમ સાફ કરવો હોય પછી ધૂપ કરાય. આ તો નાયા નથી અને ગંધાય છે એટલે સેમ ચાટ્યું છે. આ ન હાલે આ દુનિયાના પ્રયોગ્યા, અહીંયા જગતના પ્રયોગ ન ચાલે. અહીંયા તો આ સુચિતા આવી રીતે શરૂ થાય છે. એટલે કે છે આત્મા નિજ સ્વભાવાધીન સ્વતંત્ર સ્વાયત્ત અને સ્વાધીન દશાની પ્રાપ્તિ કરે છે. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે, એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. 14મા ગુણસ્થાનકમાં આવું અયોગી ગુણસ્થાનક છે, અને એ ગુણસ્થાનક કેવું છે? મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ, પૂર્ણ અબંધ દશા. બસ આ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. અનાદિકાળથી આ જીવને કઈ દશા વર્તે છે? બંધ દશા. કૃપાળદેવે કહ્યું છે કોઈ પણ પ્રકારે તેને બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. અબંધ દશા, આ અબંધ દશા માટે થઈને બંધના કયા કારણો? પ્રતિક્રમણમાં રોજ બોલીએ છીએ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. મિથ્યાત્વ ગયું પછી તો અપૂર્વ ઔષધની શરૂઆત થઈ, એટલે બરોબર. અને પછી પાંચ ઇન્દ્રિયના વિષયની વાત કરી છોડી દેવાની, પાંચ પ્રમાદની વાત કરી. આ બધા અવિરતિના પ્રયોગ છે. બધા દેહની પણ ઉપર માયા નહીં, આ બધી કઈ છે? અવિરતિ છે. અને પછી આ પ્રમાદ, પ્રમાદની અંદરના પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ. જો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, પછી કષાય, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. આ બધો કષાયનો વિજય બતાવ્યો. મિથ્યાત્વ ગયું, અવિરતિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પ્રમાદને હટાવ્યો, કષાયનો જય કર્યો, અને હવે છેલ્લે યોગ બાકી રહ્યા હતા એ આમાં ટાયરા. ચૌદમા ગુણસ્થાનકમાં પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ, કષાય અને યોગ, કર્મબંધના આ પાંચ કારણો બધા જ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો સંમત છે. આ પાંચેય કારણો કેવી રીતે ટળે છે એ પરમ કૃપાળુ અહીંયા આખું કીધું. આ આપણે 17મી ગાથામાં આવ્યા તો છેલ્લું યોગ નામનું કારણ હતું. યોગ એ પણ કર્મબંધનું કારણ છે. એ આપણને સમજાતું નહોતું કે કેવડીને યોગ છે તો કેવડીને બંધ પડે નહીં. તો કે પડે, પણ કેવો પડે? ઇરિયાપથિકી. એક સમયે બાંધે, બીજે સમયે ભોગવે, ત્રીજે સમયે છોડે. પણ એની અબંધ દશા નથી. પણ પૂર્ણ અબંધ દશા ક્યારે થાય? તો 14મા ગુણસ્થાનકે થાય, કે જ્યારે મન વચન કાયાના યોગ, એ યોગનો પણ પૂર્ણપણે જ્યારે એનું રૂંધન કરે, એ યોગના પરમાણુને પોતાના આત્માના પ્રદેશથી સદા સર્વથા મુક્ત કરે, ભિન્ન કરે, અને પોતે છતાંય વિદ્યમાન છે. બે પણ ભગવાનનો જ્યારે મોક્ષ થાય છે ત્યારે અયોગી અવસ્થામાં છે. એ અયોગી અવસ્થાની અંદર એના ચેતનના પ્રદેશ પણ છે અને ઉદગઢ પરમાણુ પણ છે. પણ એ આજે જેમ આપણે એકરસ નિર્ક્ષીર જેવા છે, એમ ભગવાનના બંને જુદા છે, અલગ અલગ છે, છતાંય છે. એને કહે છે કે ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંતો. જ્ઞાનીઓ આ પદની ઝંખણા કરે છે કે અમને તો કેવળ જ્ઞાન થયા પછી પણ આવી પ્રકારનું પૂર્ણ અમન્ય દશા ક્યારે થાય? કારણ કે અમારે મોક્ષ જોઈએ છે, અને પૂર્ણ અબંધ દશા એનું નામ જ મોક્ષ. અબંધ દશા પ્રાપ્ત ન થાય અને મોક્ષ થાય એવું બને ખરું? અબંધ દશા પ્રાપ્ત ન થાય અને મોક્ષ થાય એવું બને ખરું? તો કે એવું ન બને. તો અબંધ દશા, એ અબંધ દશાના કારણોમાં યોગ એ પણ એક કારણ છે. એટલે આપણે રોજ પ્રતિક્રમણમાં યોગ વિરમણની ભાવનાઓ ભાવીએ છીએ. અને કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે આ છેલ્લું આખા ધર્મનો મર્મ, અજ્ઞાન તણશે, અવિરતિને ઓછી કરીશું, વિરતિને અને અવિરતિમાં જઈશું, કે પ્રમાદ કસાઈની અંદર એનો જય કરીશું. પણ હજી યોગ છે, અને યોગ છે એ દેહ છે, યોગનું સ્વરૂપ દેહ છે. એટલે કહ્યું છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તે હનો એ જ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ આ છે કે જીવ દેહ એટલે યોગથી પણ છૂટી જાય, અને યોગથી ત્યારે જ છૂટી શકે કે જ્યારે એ મિથ્યાત્વથી છૂટ્યો છે, અવિરતિથી છૂટ્યો છે, પ્રમાદથી છૂટ્યો છે અને કષાયથી છૂટ્યો છે. આ ચારેય બંધના કારણથી જ્યારે જીવ છૂટે છે ત્યારે જ એ જીવ પ્રચંડ સામર્થ્ય પ્રાપ્ત કરીને
14મા ગુણસ્થાનકનો પ્રયોગ કરીને એ યોગથી પણ છૂટે છે અને પૂર્ણ અબંધ દશા એટલે હવે એનું સુખ અવ્યાબાદ છે, હવે એનું સુખ અનંત છે. એ પદની અંદર એ જીવ પ્રતિષ્ઠિત થાય છે. સયોગી અને અયોગી કેવડીની અવસ્થાના કયા પ્રકારની એની દશાના લક્ષણો છે એની વાત આપણે અત્યારે કરી. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગબળ, જગતનું કલ્યાણ કરો.